તારીખ 23/6/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 અને 692 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 570 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કર્યું છે, તે સાવ સિદ્ધ છે. જ્ઞાની પુરુષોને એ વિષયમાં ઘણો અનુભવ છે અને જીવના પરિણામો એ વિષયમાં ઘણા જ કઠિનતાથી જીતી શકાય એવા હોય છે. છતાં પણ સત્સંગથી તેનો નાશ કરી શકાય અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હટતા અનુક્રમે જીવનું વીર્ય બળવાનથી કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. જેમ જેમ જ્ઞાની પુરુષોના વચનોનું અવગાહન થાય છે કે સ્વલક્ષે એ વચનોને વિચારાય છે અને એ વચનોનું ગ્રહણ થાય છે, તેમ તેમ જીવનું પુરુષાર્થ બળવાન થાય છે. જેમ જેમ પુરુષાર્થ બળવાન થાય તેમ તેમ જે જે પરિણામોથી પોતે હારી જતો હોય એ પરિણામો ઉપર એ વિજય મેળવી શકે છે. આમ એટલે ઈચ્છા, ખાસ કરીને જાતીય ઈચ્છા છે, એવું બળવાન છે કે એનું જીતવું દુષ્કર કયું છે. તો નાને પુરુષના વચનોથી અને એના ગ્રહણથી સર્વ પ્રકારની ઈચ્છાઓ નિરસતા આવી શકે છે. કામનું સ્વરૂપ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી, જે આકુલતા છે એ આકુલતાનું સ્વરૂપ અનુભવ ગોચર કરીને જાણવું જોઈએ. જ્ઞાની પુરુષના વચનમાં એ વાત મુખ્ય છે કે તું તારા અનુભવને તપાસ, તો તારા અનુભવમાં આકુલતા શું છે એ વાતને સમજાય. કલ્પના કરવાથી કોઈ કલ્પનાના આધારે ટકી શકાય છે કે કલ્પનાના આધારે જીવનમાં સુખ શાંતિ આવે છે એવું બોલતું નથી, ઉલટાનું દુઃખ જ થાય છે. કલ્પના એક વિપર્યાસ છે અને તેનું ફળ પણ દુઃખ જ છે. અને જો જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસતા થઈ હોત, કેમ કે આકુલતાનો અનુભવ છે એ આકુલતા તો કોઈ જીવ ઈચ્છતો નથી. આકુલતા કોઈ જીવ ઈચ્છતો નથી એટલે આકુલતામાં નો અનુભવ છે એમાં નિરસતા આવ્યા વગર. એ જ વિનંતી આત્મ સ્વરૂપના પ્રણામ 511 અહીંયા પૂરો થાય છે, એ 792 નંબરનો પત્ર છે. 503 પત્ર અંબાલાલભાઈ ઉપર લખાયેલો છે, બહુ પ્રસિદ્ધ પત્ર છે. આ પત્ર ઘણો દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કાંઈ પણ સફળ થયું, સફળપણું થયું નહીં, પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. એક તો મનુષ્ય દેહ જ દુર્લભ છે, ચાર ગતિમાં મનુષ્ય પણ હું પ્રાપ્ત થવું એ ઘણું દુર્લભ છે. ત્રસ્ત જીવની સ્થિતિ એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, બધા ત્રસ્ત જીવ છે. એ બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયની સ્થિતિ વધુમાં વધુ મેક્સિમમ 2000 સાગર છે. 2000 સાગર પહેલાં પણ કોઈ નિગુજમાં ચાલ્યો જાય, પણ વધુમાં વધુ 2000 સાગર સુધીમાં જો મોક્ષ માર્ગ પકડી ન લઈએ, જો મોક્ષ માર્ગ પકડી ન લઈએ, મોક્ષ માર્ગ પકડ્યા પછી તો નિર્વાણ પદ વધારે સમય લાગતો નથી. સાધકને અસંખ્ય સમય સાધક દશા છે, પછી તો સીધી મોક્ષ દશા પ્રાપ્ત થઈ જાય છે. પણ જો મોક્ષ માર્ગમાં ન આવે તો જીવ નિગુજમાં અનંત કાળે ગાળે છે. એકેન્દ્રિય ત્યાં એકેન્દ્રિય પણ છે નિગુજમાં, એમાંથી બે ઇન્દ્રિય પણ મળવું દુષ્કર છે. એકેન્દ્રિયપણામાંથી બે ઇન્દ્રિયપણું મળવું મુશ્કેલ છે, તો પંચેન્દ્રિયપણું તો કેટલું દુર્લભ છે, બહુ ઊંડેથી વિચારવા જેવો વિષય છે, ઉપર છલ્લો વિચાર કરવા જેવો નથી. એથી મોક્ષ માર્ગમાં આવ્યો, સમ્યક દર્શન પ્રાપ્ત કરે, એને જો સમ્યક દર્શન પ્રાપ્ત ન કરે તો મોક્ષ માર્ગમાં આવ્યો નથી. જે કાંઈ કર્યું એ મોક્ષ માર્ગ વગર કર્યું છે. આત્માનો સાક્ષાત્કાર થયા વિના મોક્ષ માર્ગની સ્થિતિ નથી. આત્માનો સાક્ષાત્કાર થયા વિના મોક્ષ માર્ગની દશા નથી. તો જો બે ઇન્દ્રિય પણ, કેમ કે ત્યાં બુદ્ધિ નથી, વિચાર શક્તિ નથી, કોઈ કાગતાલીય કાગડાને બેસવું ને લાળને પડવું એવું કાંઈક બને ને મનુષ્ય થઈ જાય તો થઈ જાય, નહીં તો નિગોજમાંથી જ નીકળવું મુશ્કેલ ને. બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય થાય તો વળી પાછો એમ કોઈ એવો પુરુષાર્થ તો હોય નહીં કે મનુષ્ય થાય. શરીરમાં શરીર ગતિમાં જન્મે ને મરે, જન્મે ને મરે, જન્મે ને મરે, એવી પરિસ્થિતિમાં મનુષ્યપણું પામવું ઘણું દુર્લભ છે. તો પણ અનંતકાળમાં અનંતવાર મળ્યું છે ખરું, દુર્લભ એવો મનુષ્ય દેહ પણ અનંતવાર મળ્યો છે, પણ નિષ્ફળ ગયો છે. મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો નથી, અત્યાર સુધી એકવાર પણ મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો નથી. ધર્મ સાધન કર્યા એ જ્ઞાનીની આજ્ઞા વિના કર્યા, પોતાના સ્વસંદે કર્યા. અત્યારે જો મનુષ્ય પણ તો કરોડો અબજો જીવોને છે, આયુષ પૂરું કરી બહુ ભાગ અધોગતિમાં ચાલ્યા જાય છે, બહુ ભાગ અધોગતિમાં ચાલ્યા જાય છે. આ પરિસ્થિતિ છે. કાંઈ પણ સફળપણું થયું નથી નહીં, પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે. આ મનુષ્ય કે વર્તમાન મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહ આ જીવે જ્ઞાની પુરુષને ઓળખે. કાંઈ બીજું કાંઈ ન થાય તો જ્ઞાની પુરુષની ઓળખાણ થાય એટલી યોગ્યતામાં આવે એ કૃતાર્થ છે. એનો મનુષ્ય દેહ કૃતાર્થ છે એટલે સાર્થક છે, મેળવ તે સાર્થક છે. હવે જીવ નિર્વાણ પદને પામશે એમ કહે છે. પહેલું સંકેત થયું ને, જ્ઞાની પુરુષને ઓળખાય એટલે પહેલું સંકેત થયું. બાકી કાંઈ કર્યું એમાં સંકેત ન આવે. પૂજા ભક્તિ કરી કે સંકેત ન આવે, શાસ્ત્ર વાંચ્યું કે સંકેત ન આવે, વ્રત નિયમ પાળ્યા જાત્રા કરી કે સંકેત ન આવે. જ્ઞાની પુરુષને ઓળખાય એટલે સંકેત આવ્યો એમ કહે છે. પહેલું સંકેત જ્ઞાની પુરુષને ત્યારે ઓળખે કે પોતે પૂર્ણતાનું લક્ષ બાંધે. જે જે ઉપદેશ જ્ઞાની પુરુષથી મળે તેનું અમલીકરણ કરવાની તત્પરતાવાળી વૃત્તિ થઈ જાય, અને અંતરાત્મ વૃત્તિ એટલે અંતર્મુખ થવાનો અભિપ્રાય એનો ઘડાય. અને કેમ અંતર્મુખ થવાય તે જ શોધતો હોય, એવી એની અંતરખોજ ચાલતી હોય ત્યારે એને જ્ઞાની પુરુષનો ભેટો થાય તો ઓળખે. ભેટો ન થાય તો ઓળખવાનો પ્રસંગ નથી પાછો. પરોક્ષ કોઈ જ્ઞાની હોય ન ઓળખી શકાય. ભૂતકાળમાં અનંત જ્ઞાનીઓ થયા, એની ઓળખાણ ન થાય. વર્તમાન હોય તો એની ઓળખાણ થાય. જો મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખા તો એ મનુષ્ય ભોગ એનો કૃતાર્થ છે અથવા સાર્થક છે. અને જો ઓળખે તો તેનો આશ્રય કરે. ઓળખે તો શું કરે? એનો આશ્રય કરે. એટલે કે ઓળખ્યા પછી એનો આશ્રય છોડે નહીં. આશ્રય કરવાનો અર્થ શું છે? કે એમના સાનિધ્યમાં રહીને, એમના શરણે રહીને પોતે પોતાનું આત્મહિત સાધવાનો પૂરી શક્તિથી ઉદ્યમ કરે. અને ઓળખે તો એવા જ પરિણામ થાય. જ્ઞાની પુરુષ મળ્યા પછી પણ જો એવા પરિણામ ન થાય તો સમજી લેવું કે ઓળખા નથી. કેમ કે જેમ મનુષ્ય દેહ અનંતવાર મળ્યો તેમ જ્ઞાની પુરુષ પણ. એથી ઓછા એને મુનિરાજ મળ્યા છે. જ્ઞાની પુરુષ મળ્યા એના કરતા ઓછી વાર એને સંખ્યામાં મુનિરાજ મળ્યા છે, અને એનાથી પણ ઓછી વાર એને તીર્થંકર મળ્યા છે. કેમ કે એની સંખ્યા ઓછી ઓછી છે, માટે જ્ઞાની પુરુષની સંખ્યા પ્રમાણમાં ઘણી છે. એવા તીર્થંકરના સંવસ્ત્રમાં પણ અનંતવાર ગયો છે. મુનિઓને એથી વધારે સંગ કર્યો છે અને જ્ઞાનીઓનો એથી વધારે સંગ કર્યો છે. ત્રણેય સજીવન મૂર્તિ હોવા છતાં પણ એ સજીવન મૂર્તિના યોગમાં જીવે ઓળખાણ કરી કા ઓઘ સંજ્ઞાએ પ્રવર્ત્યો અને કા લોક સંજ્ઞાએ પ્રવર્ત્યો. અને ત્યાં સત્સંગની સાથે અસત્સંગ ચાલુ રહેતો. ત્રણ કારણો લીધા છે. પોતાના સ્વરૂપનો નિશ્ચય ઓળખાણ નહીં થવામાં આ ત્રણ કારણો લીધા છે. એમ જ્ઞાની પુરુષની પણ ઓળખાણ ન થવામાં આ કારણો લોકસંગના, ઓઘસંગના અને અસત્સંગ આડા આવે. અને ઓળખે તો આશ્રય કરે, પાછળ પડી જાય. થતો પાછળ પડી જાય. તે મહાભાગ્યનો એટલે જ્ઞાની પુરુષનો આશ્રય. જ્ઞાની પુરુષના એ મહાભાગ્ય કયા, કેમ કે અલ્પકાળમાં નિર્વાણ પદને પામવાના છે. તે મહાભાગ્યનો આશ્રય થયો કે જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ તે પુરુષને આશ્રય આ જે છૂટે એ સાર્થક છે. એ જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યા આગ્રહ, એમાં મતાગ્રહ, પદાગ્રહ અને પૂર્વગ્રહ, આ બધા આગ્રહ માટે મતાગ્રહ છે એ સંપ્રદાય બુદ્ધિને લઈને ઉત્પન્ન થયેલો આગ્રહ છે. અમારા સંપ્રદાયમાં તો આમ જ થાય છે, તમે બીજું કંઈ કરો તો અમારા સંપ્રદાયમાં અમે એવી રીતે અમને આવે નહીં, ગમે નહીં, હા, અને પોતાના પરિણામો વિરુદ્ધ ચાલવા માંડે. એને મતાગ્રહ કહે છે. અમારામાં આમ થાય છે બસ, આ સિવાય અમારામાં બીજું કાંઈ થતું નથી. એ સત્યને ન સમજી શકાય. બીજો પદાગ્રહ, જે ક્રિયાનો આગ્રહ છે એને કદાગ્રહ કહે છે. ભલે તમે બધી વાત કરો, પણ રોજ સામાયિક તો એક વખત કરી જ લેવી જોઈએ. સંપ્રદાયની પકડ હોય ને ક્રિયાને, અથવા પરિણામ ગમે તેવા થાય, પૂજાના ટાઈમે પૂજા તો કરી જ લેવી જોઈએ, પછી ભલે પૂજા કરતા કરતા પરિણામ બગડતા હોય. કોઈ પણ બાહ્ય ક્રિયાનો આગ્રહ, એ કરતા પરિણામમાં નિર્મળતા ન આવે અને એ ક્રિયા કર્યાનો સંતોષ થાય, કે આગ્રહ રહ્યા કરે એને કદાગ્રહ કહે છે. અને પૂર્વગ્રહ, પર્યાય દ્રષ્ટિની મુખ્યતાથી જીવને પૂર્વે જેવી એણે અભિપ્રાય નક્કી કર્યો છે એ અભિપ્રાયને છોડી ન શકે, એટલે મધ્યસ્થતા ન આવે. આ સર્વ પ્રકારના આગ્રહોમાં એક મુખ્ય વાત છે, એ છે કે જીવના જ્ઞાનમાં મધ્યસ્થતા રહી નથી, એટલે સાચું વિચારી શકતો નથી અથવા વસ્તુ સ્થિતિ જોઈ શકતો નથી. એ નક્કી કર્યું કે આ વ્યક્તિ આવી જ છે, આ માણસ આવો જ છે, આ ભાઈ આવા જ છે, પછી ગમે એટલો સુધરે તો અહીંયા પોતાનો આગ્રહ ન મૂકી શકે. પહેલાના પરિણામ સુધરી જાય, પણ એને એ જ દ્રષ્ટિએ જોયા કરે, એને પૂર્વગ્રહ કહેવામાં આવે. એ પર્યાય દ્રષ્ટિની દ્રઢતા હોય ત્યારે એવા પરિણામ થાય, અને એ દ્રઢતાને વશ મધ્યસ્થતા ન હોય એટલે વર્તમાન સ્થિતિને જેમ છે તેમ ન જોઈ શકે. એ બધા શલ્ય છે જીવને, એ બધા શલ્ય છે, એ બધા વિપર્યાસ છે જ્ઞાનના અને શલ્ય છે. અને જ્યાં સુધી શલ્ય હોય ત્યાં સુધી એને મુમુક્ષુની ઉપરની ભૂમિકા પણ ન પ્રાપ્ત થાય. સમ્યક દર્શન તો ન થાય, પણ મુમુક્ષુતાની ઉપરની ભૂમિકા પણ એને પ્રાપ્ત થાય નહીં. મારીચીનો જીવ જૈન દર્શનનો વિરોધ અનેક વાર કર્યો. કેટલી વાર કર્યો? અનેક વાર કર્યો. જ્યારે જ્યારે મને માણસનો ભાવ મળ્યો ત્યારે જૈન ધર્મનો વિરોધ કરવાનો નેતા થઈને દંડો લઈને ફેર્યા છે. એને પલટો મારતા વાર ન લાગે. તે સિંહના ભાવમાં હરણના શિકાર કરતી વખતે પલટો માર્યો. જુઓ તો ખરા, જ્યારે શિકાર કરવાનો ગુસ્સો ક્રોધની પર્યાય હતી, તો સિંહ પોતે જ ક્રોધી પ્રાણી છે. ક્રોધની પ્રકૃતિ એ તો સિંહ ભાવ આવ્યો છે. ક્રોધની પ્રકૃતિને લઈને તો સિંહનો પર્યાય આવ્યો છે અને ક્રોધનો ઉદય આવ્યો છે. ઉલટો મારતા વાર ન લાગે, ઉલટો મારતા વાર ન લાગે, એકદમ પરિણામ એટલા બધા ઝડપથી પલટો મારવા માંડ્યા કે થોડી મિનિટોની અંદર મુનિઓનો ઉપદેશ મળે છે, મુનિઓને જોવે છે, મુનિઓનો ઉપદેશ મળે છે. આત્મજાગૃતિમાં પ્રસંગ આવ્યો હતો, બહુ સરસ પ્રસંગ આવ્યો હતો મહાવીર ભગવાનનો, સરસ સમજવાનું કે કેવા કેવા પરિણામ એની સૂક્ષ્મતા લીધી છે શાસ્ત્રકારે, એની સૂક્ષ્મતા લીધી છે કે થોડી મિનિટોમાં કેટલા બધા પરિણામ બદલાઈ મારે. ને એને એમ કીધું કે તું ત્રણ લોકનો નાથ છો, જગતગુરુ છો, આજથી દસમે ભવે ભગવાન મહાવીર સ્વામી વર્ધમાન સ્વામી એને દેખાણું, એટલો વિશ્વાસ આવ્યો કે નજર અમે દેખાણું, જેમ કહે છે ને કે ભાઈ તું તારા ઘરની અંદર અઢળક દોલત દાટી છે, તું દરિદ્રી નથી, તું અબજોપતિ છો, એને દેખાઈ ગયું એના જેવી વાત છે. સોય પલટો મારી ગયા, આ તો કે તું અત્યારે ભગવાન છો, જો તો ખરો અંદર વિશ્વાસ નો આવે એમ થાય. ગુરુ વચનમાં વિશ્વાસ નો આવે તો શું કરવું, એનો કોઈ ઉપાય છે? એને વિશ્વાસ છે, હું ફલાણો છું એમાં વિશ્વાસ છે, હું માણ્યો છું ફલાણો ફલાણો છું એમાં એને વિશ્વાસ છે, પણ હું ભગવાન છું એમાં એને વિશ્વાસ નથી, એનો ઉપાય નહીં. ગુરુદેવ શું, ગુરુદેવ શું અનંતવાર તીર્થંકરનું માન્યું નથી. તીર્થંકરે પોતે પણ એ જ વાત કરી જે ગુરુદેવે વાત કરી હતી, એ જ વાત સમોસરણમાં તીર્થંકર કરે છે અને કરતા હતા. એ તો ગુરુદેવે ન કીધું કે અહીંયા જે વાત કરીએ છીએ એ વાત અત્યારે મહાવીર ક્ષેત્રમાં સમંદર ભગવાન કરી રહ્યા છે, એ વાત જે કરી રહ્યા છે જ અમે કહીએ છીએ, એમ ટૂંકું કહેતા હતા. હા, ખુલ્લું કહેતા હતા. હોય વિશ્વાસ ન આવે તો પછી આ જીવની વિપરીતતાનો પણ કોઈ પાર નથી, અને એનો શું ઉપાય થાય, સ્વતંત્ર છે. જેને સ્વયં બંધાવવું છે અને છૂટવું નથી એને તીર્થંકર પણ છોડાવી શકે, અને જેને સ્વયં છૂટવું છે એને જગતમાં કોઈ એવી ચીજ નથી, કોઈ એવી વ્યક્તિ નથી, કોઈ એવા સંયોગ વિયોગ નથી કે એને બાંધી શકે. છૂટનારને કોઈ બાંધનાર નથી, બંધાય છે પોતાના હાથે કરીને, બીજું કાંઈ નથી, પોતાના જ હાથે કરીને બંધાય છે, પોતાની જ અવળી રૂચિથી બંધાય છે, એ સિવાય બીજી કોઈ વાતમાં માલ નથી. હા, મિથ્યા આગ્રહ આદિની મંદતા છે, એમાં સ્વચ્છંદની મંદતા થાય, પ્રતિબંધની મંદતા થાય, આગ્રહો તો ખાસ છૂટે, અને આગ્રહ છૂટે એટલે મધ્યસ્થ જ્ઞાન થઈ જાય. જ્ઞાન કેવું થાય? મધ્યસ્થ થાય, ત્યારે હિતની વાતને બરાબર સમજી શકવાને યોગ્ય થાય, અહિતની વાતને પણ બરાબર સમજી શકવાને યોગ્ય થાય, અને હિત અહિતનો વિવેક આવે. હિત અહિતનો વિવેક આવે તો જીવ કાંઈ, વિવેક આવ્યા પછી કાંઈ હાથે કરીને તો કાંઈ ડૂબે નહીં, એ તો પ્રશ્ન જ નથી. એ આગ્રહની મંદતા થઈ, એ પુરુષને આશ્રયે આ દેહ છૂટે, એટલે જ્ઞાની પુરુષની આશ્રય ભક્તિ અને આશ્રય બુદ્ધિ ચાલુ રહીને, ભલે સમ્યક દર્શન નહોતી હોય તો પણ તેનો મનુષ્ય દેહ સાર્થક છે. કેટલી બધી કરુણા કરી છે. સમ્યક દર્શન તો મોંઘું થઈ ગયું છે. અબજો જીવમાં અત્યારે, અબજો મનુષ્યમાં, અબજો જીવમાં નહીં, જીવો તો અનંતા છે, પણ અબજો મનુષ્યમાં કોઈ એકાદ જીવને સમ્યક દર્શન થાય છે, એટલું બધું દુર્લભ છે. તો કે કાંઈ નહીં, જો તમે જ્ઞાની પુરુષ મળે અને એ જ્ઞાની પુરુષમાં આશ્રય ભક્તિને આશ્રય બુદ્ધિ તને આવે તો એ તારો આ મનુષ્ય બહુ સાર્થક છે. પણ એ ક્યારે આવશે? ઓળખાણ થશે, સાચી ઓળખાણ થાય ત્યારે. ત્યાં સુધી આશ્રય ભક્તિને આશ્રય બુદ્ધિ આવે નહીં. હા, પેલું સંકેત થયું એ પુરુષને ઓછા સ્વચ્છંદ મત આ ગ્રહસ્થજી વર્તે સદગુરુ લક્ષ. શું દશા થાય એની? એ સ્વચ્છંદ મત આ ગ્રહસ્થજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને વાંચ્યું. ભગવાન જિનેન્દ્રદેવે એને સંકિત કહ્યું છે. હું કહું છું એમ નહીં, વિતરાગોએ માન્ય કરેલી આ વાત છે. લખ્યું 751માં એમ લીધું છે, વિતરાગોએ. એક શબ્દ નથી, એક વચન નથી લખ્યું છે, બહુ વચન લીધું છે. વિતરાગો, ઘણા વિતરાગો, સર્વ વિતરાગોએ આ માન્ય કરેલી વાત છે. દિવ્ય ધ્વનિમાં આવે છે, સર્વ વિતરાગોએ આ વાત કરી છે. એટલે એટલી બધી પ્રેરણા અને આશા આપી છે મોક્ષને, એટલી બધી આશાસ્પદ વાત કરી છે કે જો ભાઈ સંકિતમાં તો પુરુષાર્થ ઘણો હોય એનું કામ છે, સાધારણ પુરુષાર્થવાળાનું પણ એમાં કામ નથી. થોડા પુરુષાર્થે અટકે તો સમ્યક દર્શન ન પામે, ઘણા પુરુષાર્થનું કામ છે. આમ લઈએ તો પરિભ્રમણની વેદનામાં મુમુક્ષુતાના પહેલે પગથિયે પગ મૂકવામાં પણ એક ધારો એની પાછળ લાગે ત્યારે આવે, વેદના આવે, એમાં પણ આડો અવળો રસ લઈએ તો મીખાઈ જાય. ત્યાર પછી તો ઉત્તરો ઉત્તર મુમુક્ષુની ભૂમિકામાં એક ધારું ઘણું કામ કરવાનું છે. પછી સમ્યક સન્મુખ થાય ત્યારે તો પુરુષાર્થ જાગે, ને એ પુરુષાર્થ પણ પ્રચંડ પુરુષાર્થ, ઘણો પુરુષાર્થ થાય ત્યારે સમ્યક દર્શન થાય. એકત્વ બુદ્ધિ તોડવી એ કોઈ સામાન્ય વાત નથી. રાગથી એકતા થઈ રહી છે, કેમકે ત્યાં પણ હજી નિશ્ચય નહીંનો પક્ષ રહે છે. જે સમ્યક સન્મુખ થાય, સ્વરૂપને ઓળખે, બીજું સંકેત થાય, બીજું સંકેત થાય તો હજી નિશ્ચયનો પક્ષ રહે છે, એકત્વ બુદ્ધિ રહે છે. એ વિકલ્પમાં, સ્વરૂપના વિકલ્પમાં એકત્વ બુદ્ધિ રહે છે. એને તોડવા માટે પુરુષાર્થ જોઈએ બીજી જાતનો, ત્યારે સમ્યક દર્શન થાય. ત્યારે એને અહીંયા હૈયા ધારણ આપે. એ વાત તો જરાક મોંઘી તો છે, એટલી સસ્તી તો નથી, અને તારી પાસે એટલી મૂડી નથી પુરુષાર્થની. કાંઈ વાંધો નહીં, એકવાર જ્ઞાની પુરુષને ઓળખે અને એની આશ્રય ભક્તિમાં, આશ્રય બુદ્ધિમાં તો આવી જા, તારો મનુષ્ય દેહ સાર્થક છે. જા, હવે તને લાંબા ભવ થશે, કેમ કે પેલું સંકેત બીજા રોપણ થઈ ગયું, બીજ ભમાણો. આ બીજ હવે બહુ શક્તિશાળી બીજ છે, આ બીજ ભમાણું તે બહુ શક્તિશાળી બીજ છે. એમાંથી વટવૃક્ષ થઈને નિર્વાણ પદ, મોક્ષ ફળ આવ્યા વિના નહીં રહીએ એમ કે. અને આ તો બધા તીર્થંકરોના, વિતરાગોના કોલ કરાર છે. ગોદરેજની કે ફલાણી ફલાણી કંપનીની ગેરંટી નથી આ. એ તો પછી બધા હો બહે વર્ષે ઉઠમણું થઈ જાય ગમે તારે. આ તો વિતરાગોની પેઢી, એક પછી એક પછી એમાં વિતરાગો જ થાય, એવા જ વિતરાગો થાય બધા. એ બધાના કોલ કરાર છે. એ જ સાર્થક છે. જન્મ જરા મરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, સત્પુરુષ કોણ? કે જન્મ જરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, અથવા જન્મ જરા મરણાદિનો નાશ કરવા વાળું સમ્યક દર્શન જેમને વર્તે છે, બે હારે જ હોય, એ કોઈને બીજું ન હોય એવું બધો નથી. એ પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. ચોખ્ખી વાત દીવા જેવી છે કે જેને પોતાના જન્મ મરણનો નાશ કર્યો છે એ જ પુરુષનો આશ્રય કરવામાં આવે તો જન્મ મરણનો નાશ થઈ શકે, નાશ કરી શકાય, અને એ જ એનો સંભવિત ઉપાય છે, યથાર્થ ઉપાય છે, યથાર્થ સંભવિત, એને યથાસંભવ કહેવામાં આવે છે. બીજું કયું સાધન છે એમ કે છે, બીજું તો કોઈ સાધન જોતવા જતા કઈ દેખાતું નથી, બીજું કયું સાધન છે, શું કરે છે જ નહીં, બીજું એક જ સાધન છે. અનંત કાળે એ એક જ માર્ગ છે. એ તો લીધું ને 194માં નથી, 194 ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળનો તો પ્રતિબંધ નથી, પણ ભાવનો પણ પ્રતિબંધ નથી. એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, એટલે કે કોઈ પણ વિકલ્પમાં એ રોકાતા નથી, બંધ દશાને પામતા નથી, અટકતા નથી, પ્રતિબદ્ધતાને પામતા નથી. એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તેના પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને તેમની સમ્યક પ્રતીતિ આવ્યા વિના ઓળખાણ થાય ત્યારે આ વસ્તુ બને. એમના પ્રત્યે અચળ પ્રેમ આવે અને એની સાચી પ્રતીતિ એટલે ખાતરી થાય, પોતાના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અનંતકાળે આ વસ્તુ સ્થિતિ છે અને આવીએ છીએ. અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવા છે તેની તેવી જ જ્ઞાન દશાને પામે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવો છે, ભૂતકાળમાં બધા જેટલા જ્ઞાની છે એણે આ માર્ગ સેવો છે, વર્તમાનકાળમાં જે જે જ્ઞાનીઓ થાય છે તે સેવે છે, અને ભવિષ્યમાં જે જ્ઞાનીઓ થશે તે સેવશે. દીધું શકે નહીં. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, ભૂતકાળમાં ગયા ભાવમાં અમને જ્ઞાન પ્રાપ્તિ આ રીતે જ થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અને અનાગત એટલે ભવિષ્યકાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી પાછળ એમ કે છે. અને સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતાં, એટલે બોધનો ઈરાદો જોવા જતાં, બોધનો આશય જોવા જતાં એ છે, આ જ કહેવા માગે છે બધા શાસ્ત્રો. પણ આ સમયસારના પ્રારંભમાં ચોથી ગાથામાં એ વાત નાખી છે અમૃતચંદ્રાચાર્યે, ચોથી ગાથાની ટીકામાં પાયામાં આ વાત નાખી છે સમયસારમાં. અને જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે સંસારના પરિભ્રમણથી, તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ. આ પરિભ્રમણની વાત આવી, આમ નથી કર્યું માટે પરિભ્રમણ આવ્યું છે. જ્યાં સુધી જીવને સ્વછંદરૂપી અંધત્વ છે, એટલે મારી મેળે કરી લઈશ એ સ્વછંદરૂપી અંધત્વ છે, હું વિચારીને કરી લઈશ, હું મારી શક્તિથી કરી લઈશ, હું મારા પુરુષાર્થથી કરી લઈશ, હું મારી સૂઝબૂઝથી કરી લઈશ, એ બધું સ્વછંદરૂપી અંધત્વ છે. ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી, ત્યાં સુધી એ માર્ગ દેખાવાનો નથી. પછી એમનો આધાર એમણે આપ્યો કે ઋષભદેવ ભગવાને પણ 98 પુત્રને આ જ ઉપદેશ કર્યો હતો. પહેલા તીર્થંકરે પણ આ જ ઉપદેશ કર્યો હતો. અને સુધર્મા સ્વામીએ પણ જંબુ સ્વામી છેલ્લા અંતિમ કેવળી થયા. પહેલા કેવળી લીધા અને છેલ્લા કેવળી લીધા. પહેલા કેવળી કોણ થયા? ઋષભદેવ ભગવાન. પહેલા કોઈ કેવળ જ્ઞાન નહોતું પામ્યું આ ક્ષેત્રમાં, આ ચોવીસીમાં. અને છેલ્લા કેવળી કોણ થયા? જંબુ સ્વામી. એ જંબુ સ્વામી અંતિમ કેવળી થયા. અહીંયા છે ને આપણે મથુરા 84 નિર્વાણ, એમનું જે કેવળ જ્ઞાનમાં થયું, મોક્ષે ગયા, એ મથુરામાંથી ગયા છે. એ સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે આખા જગતનું જેણે દર્શન કરેલું છે એવા જે મહાવીર ભગવાન, આપણા જગતગુરુ, આપણા પરમગુરુ, તેમણે અમને આમ કહ્યું હતું કે ગુરુને આધીન થઈને વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પ્રામીને મોક્ષ પ્રાપ્ત થયા. માટે આણાએ ધમ્મો ને આણાએ તવો. એ વાત એમણે 194માં પણ કરી છે. હા, સાધારણ દીવો હોય ને તો દીવાથી દીવો જોડે, અને કાગળ ઉપર હાઈ ક્લાસ ચિત્ર હોય, આચો લાગે છે. એવો કેસરી કલર અંદર પૂર્યો હોય કે જાણે આમ એના શેડ બેડ એવા લીધા હોય કે જાણે સાચો દીવો હળગી ગયો છે, ફર્સ્ટ ક્લાસ. એનાથી દીવો હળગે એમ પરોક્ષ વચનો, શાસ્ત્ર વચનો, એ કાગળ ઉપરનો દીવો છે. અને પ્રત્યક્ષ સત્પુરુષ છે એ સાચો દીવો છે. એમ સિવાય બીજો ઓલ્ટરનેટિવ નથી. પરિણમન જોયા વિના પરિણમન સામે ઊભું થાય નહીં, કેમ કે એક સંવેદન છે. આ પરિણમન છે ને એ જ્ઞાનનું સંવેદન છે, અને એ અંતર્મુખી સંવેદન છે. જ્ઞાનનું સંવેદન ક્યારે કરે? અંદર વળે ત્યારે કરે. અંદર વિજાય વેલા જ્ઞાનને જ્ઞાનનું સંવેદન તો આવે નહીં. એવું જે સંવેદન છે એ વેદન વેદનને લાવે. આ નિયમ જ એનો એ છે. માત્ર એટલે એકમાત્ર ઉપાય છે, બીજો ઉપાય નથી. બધી વાતો ગુપ્ત રહી છે, વાતો બધી ગુપ્ત રહી ગઈ છે. શું કહે છે? કેમ કે તે યથાસંભવ ઉપાય છે, અને એ એક જ ઉપાય છે. યથાસંભવ ઉપાય છે ને એ જ યથાર્થ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થઈ જશે. એમ કહીને એમ કીધું કે તું દેહની ને દેહાર્થની ચિંતા કરીશ જ નહીં. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે પ્રમાણે એ પ્રારબ્ધ વીતશે. તારા વિકલ્પ પ્રમાણે નહીં વીતે, જે પ્રારબ્ધ હશે એ પ્રમાણે આ દેહ પૂરો થઈ અને દેહ છૂટી જશે. ગમે એમ કર, તારે પ્રારબ્ધ છે એ ભૂમિને દેહ છોડવાનો છે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયથી છે, નક્કી જ છે. એમાં કોઈનું ચાલતું નથી. છે કોઈ અત્યારે સુધી હજાર ઉપર લાગે છે કોઈ? બધાને એ પરિસ્થિતિ છે. તીર્થંકર જેવા તીર્થંકર પણ દેહ છોડે છે, પણ ફરીને જન્મ લેતા નથી, એટલે એને મૃત્યુ એવું નામ દેવાતું નથી. એને નિર્વાણ કહેવામાં આવે છે. એ ભગવાન નિર્વાણને પામ્યા. પણ એ દેહનું મમત્વ તો આત્મજ્ઞાન થતાં છૂટી જાય છે. ભગવાનની તો વાત શું કરવી? મુનિ દશામાં તો પ્રત્યક્ષ પુરાવો છે કે એમને દેહાત્મ બુદ્ધિ છે જ નહીં, પણ અથેગુણ સ્થાને દેહાત્મ બુદ્ધિ તો છૂટી જાય છે અને દેહનો પ્રતિબંધ મુમુક્ષુની ભૂમિકામાં પાતળો પડી જાય છે. એનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. જ્ઞાની પુરુષનો આશ્રય રહ્યા કરે અને એના આશ્રય જ દેહ છૂટી જાય, આશ્રય ભાવનામાં જ દેહ છૂટી જાય. બાકી તો બધા જન્મી જન્મીને મરે છે, જન્મી જન્મીને બધા મરે છે, ચારે ગતિમાં જીવો જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. એક એક સમયમાં અનંતા જીવોનું જન્મ ને અનંતા જીવોનું મરણ ચાલુ છે. જબરદસ્ત વંટોળ ચાલે છે વિશ્વમાં, જન્મ મરણના પરિભ્રમણનો વંટોળ. હમણાં સાયક્લોન આવી ગયું ને, હે, એ 24 કલાકમાં તો ત્રાહિમામ પોકારી દીધા બધાને. હું તો ઘરની બહાર નીકળતા બંધ થઈ ગયા ને, બહાર તો ઘર ભેગા થઈ ગયા થોડે દિવસે, ફટાફટ બજારો બંધ થઈને ઘર ભેગા થઈ ગયા. ખરે બપોરે ત્યારે આ તો મોટું વિશ્વમાં વંટોળ ચાલે છે, જન્મ મરણનો મોટો વંટોળ ચડેલો છે. એક સમયમાં અનંતા જીવો જન્મે છે, અનંતા મરે છે, અનંતા જન્મે છે, અનંતા મરે છે, તોફાન ચાલે છે. એમાંથી બચવાનું છે તો કોઈ આશ્રય સ્થાન જો તો મળે તો બચી જાય, અને એ આશ્રય સ્થાન એક સત્પુરુષ છે. તીર્થંકરોનો કાળ 2500 વર્ષ થયા, કેવળીઓનો કાળ ચાલ્યો ગયો, 700-800 વર્ષથી મુનિઓ દેખાતા નથી. 3 સજીવમૂર્તિમાંથી 2નો તો કોઈ સ્કોપ નથી. કોઈ સત્પુરુષ ક્યારે કોઈ જાગે તો એનો આશ્રય કરે, મહાભાગ્યનો કોઈ આશ્રય કરે તો બચી જાય, તો બચી જાય. જેમ ઘંટીમાં ઓરેલા દાણા ખીલવા પાસે કોઈક દાણો રહી જાય એ બચી જાય, કેમ કે જગ્યા ત્યાં હોતી નથી દાદી, બાકી તો બધા બે પળ વચ્ચે આવીને લોટ થઈ જાય. ખીલા પાસે એકાદો રહી ગયો એ બચી ગયો, એના જેવું એવું થાય છે. અત્યારે કોક કોક જીવ આશ્રય કરે એ બચી જાય છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવે એવા થોડા કાળે પણ સ્વરૂપમાં સ્થિતિ કરે. એ આશ્રય પામીને જીવ એ ભાવમાં સ્વરૂપ સ્થિતિ કરી લે, જ્ઞાનીનો આશ્રય મળે તો એ ભાવમાં સ્વરૂપ સ્થિતિ કરી લે, અથવા તો ભાવિના થોડા જ કાળમાં ભવિષ્યના થોડા જ કાળમાં એ સ્વરૂપ સ્થિતિ કરી લે છે. એને પછી લાંબા ભાવ હતા. એનો આત્મા બીજા ભવમાં જાય તો પણ ક્યાંય ઠરીને ઠામ થાય નહીં. એ સત્સંગ ગોતા જ કરે એને એ જ ભાવ આવે. ભાવ બદલે ત્યારે જીવને વિસ્મરણ થઈ જાય. આગલા ભવમાં હું મને કોઈ સત્પુરુષ મળ્યા હતા, તમે એનો આશ્રય કર્યો તો એ બધું ભૂલી જાય. કોઈ જાતિ સ્મરણવાળા હોય જુદી વાત છે, એમાં તો કોક જ જીવ હોય, બાકી તો ભૂલી જાય છે. અને ક્યાં કોઈને ખબર છે આપણને ઓલા ભાવમાં શું છે, પણ એનો આત્મા ઠરીને ઠામ ક્યાંય થાય જોતા જ કરે. એને સત્સંગ જોઈએ એમ અથિયા કરે. અને એ સત્સંગ માટે કે કોઈ પણ ભોગે સત્સંગ લીધે છૂટકો કરે, એમાં બધો ભોગ આપવા તૈયાર થઈ જાય. ક્યાંય ન વર્તમાન સુખ સગવડનો વિચાર કરે, ન ભાવિ સુખ સગવડનો વિચાર કરે, ન વર્તમાન પરિસ્થિતિની ગણતરી કરે, ન ભાવિની પરિસ્થિતિની ગણતરી કરે. મારે સક્ષમ થઈ જાય, કામ થઈ જાય, એટલે એને ગમે ત્યાંથી. કુદરતની ફરજ છે કે એને સત્પુરુષનો યોગ થયા વિના રહે. આપું જે બેન શ્રી કરાચીમાં હતા, ત્યાં કરાચીમાં કોઈ સત્પુરુષ મળવાનો યોગ નહીં. ત્યારેથી ત્યાં બધી વસ્તી જે જાતની મુસલમાનોની વસ્તી વધારે છે. પાકિસ્તાનથી મુસલમાનોની વસ્તી પહેલેથી જ વધારે હશે, તમને ખબર હશે. પહેલેથી મુસલમાનોની વસ્તી વધારે ખરી ત્યાં ત્યાં. સિંધી તો બાંગુમાં સિંધ પ્રાંત છે એટલે, પણ મુસલમાનોની વસ્તી પણ પહેલેથી વધારે. એ ક્ષેત્ર જ બધું એવું કે ત્યાં કોઈ આપણા સાધુઓ સત્પુરુષો ત્યાં કોઈ આવાગમન થવાનો કોઈ જગ્યા નહીં. નાની ઉંમરમાં એ જાગી ગયા, 15 વર્ષની ઉંમરમાં સત્સંગ જોઈએ. મારે મને કોઈ સત્સંગ જોઈએ, અહીંયા કાંઈ સત્સંગ થાય એવું દેખાતું નથી. અને ત્યાંથી છૂટી શકાય એવી કોઈ પરિસ્થિતિ નહોતી. પછી એમ નહોતું ફંડ દઈને મળી ત્યાંથી વી આવે એવું નહોતું ત્યાં કાંઈ. ત્યાંથી છૂટી શકાય એવી સ્થિતિ નહોતી. છોડ્યું, કોઈની પરવા કર્યા વિના, ન સમાજની પરવા કરી, ન કુટુંબની પરવા કરી, ન શરીરની પરવા. એક અરે 3 પ્રતિબંધ તોડી નાખ્યા. પ્રત્યક્ષ સમાગમની ભાવનાને વર્ષ એક સાથે 3 પ્રતિબંધ તો ધડાક દઈને તોડી નાખ્યા નાની ઉંમરમાં. એમ મુમુક્ષુતા એમ પ્રગટે છે, એનું નામ મુમુક્ષુતા પ્રગટ થઈ એમ કહેવાય. પ્રતિબંધ ન હોય નહીંતર કાં તો સમાજ સામે જોયા કરે કે લોકો શું બોલશે, લોકો શું કહે છે, લોકો શું વિચાર કરશે, આપણું કેમ બોલાશે, આપણું કેમ વાતો થશે. કોઈ દી પામી શકે નહીં. કુટુંબને રાજી રાખવા જાય તો એ પણ પામી શકે નહીં. અને ત્રીજું, શરીરની અગવડતા સગવડતાને અનુકૂળતા જોવા જાય એ પામી શકે નહીં. એ 3 પ્રતિબંધને તોડતા એક આત્મકલ્યાણની પ્રબળ ભાવના, એના વશ ખાલી સત્સંગ યોગ પહેલો એમને જોઈતો. એ સિવાય તો બીજો ઉપાય બી નથી. એ યોગ ખાતર 3 પ્રતિબંધ તોડી નાખ્યા. એવી રીતે મુમુક્ષુતા આવે છે, પછી પામતા વાર લાગે નહીં, પછી જેટલો પુરુષાર્થ. પણ પ્રતિબંધોમાં ઊભો હોય ત્યાં સુધી તો પામવાનો સવાલ જ રહેતો નથી, કેમ કે પુરુષાર્થ જ ઉપડે નહીં એનો. પુરસાદ ઉપડે તો કામ થાય ને, પુરસાદ ક્યાંથી ઉપડવાનો હતો? જે આશ્રયને પામીને જીવે તે ભવે અથવા ભાવે એવા થોડા કાળે પણ સ્વરૂપમાં સ્થિતિ કરે છે. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત કુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. બ્રહ્મચર્ય અપરિગ્રહ આદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. એ મુનિની વાત હશે, સંપ્રદાયના મુનિની વાત હશે. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદા આશ્રય રહો. સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો, સંપ્રદાયમાં ચાલે છે એવા નહીં એમ કે છે. એ રૂઢિગતપણે ચાલે છે એની વાત નથી. આ લોકોમાં તો એવું થઈ ગયું છે હમણાં કે છેલ્લે મુનિ દશા આપી દઈએ, દીક્ષા આપી દઈએ, તબિયત બગડે ત્યાં દીક્ષા આપી દઈએ. ઠીક, ચાલો, કાંઈ એને પોતાને પૂરી ખબર ન હોય. શું કપડાં બપડા ઉતારે અને દીક્ષાની વિધિ કરાવી નાખે, આવું કરે છે. કરે છે ને, પેલા કઈ થોડું ત્યાગ બ્યાગ આપી દીધો હોય, કોઈ ક્ષુલક વિલક થઈ ગયા હોય, ચલો મને મુદર દીક્ષા આપી દે. એ કોઈ માર્ગ નથી, એવો કોઈ માર્ગ નથી. સ્પષ્ટ છે એ તો, એમને ઘણી જગ્યાએ લીધું છે. જુઓ ને, એ યથા જાતનું મુનિ દશા 766 છે. પાનું 586. સર્વજ્ઞે અનુભવેલો, સર્વજ્ઞ દેવ નિગ્રંથ ગુરુને દયા મુખ્ય ધર્મ લીધું ને પછીની લીટી. સર્વજ્ઞે અનુભવેલો એવો શુદ્ધાત્મ પ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો. ઠીક. પછી યથા જાતલિંગ સર્વવિરતિ ધર્મ શું લખ્યું છે? યથા જાતલિંગ એટલે જેવો જન્મ થાય, જાત એટલે જન્મ, જેવો જન્મ તેવું જેનું ચિહ્ન છે. જન્મ તો લગ્ન અવસ્થાએ જન્મ ને, એવું જેનું ચિહ્ન છે એવા નગ્ન દિગંબર એ સર્વવિરતિ ધર્મ એવો હોય. અને દ્વાદશવિધ દેશવિરતિ ધર્મ, અને 12 પ્રકારનો દેશવિરતિ એટલે 5મા ગુણ સ્થાન. એ સર્વવિરતિ ધર્મની વ્યાખ્યા કરે છે યથા જાતની ગ્રુપમાં. એ શબ્દ પ્રવચન સારમાં અમૃત ચંદ્રાચાર્ય યથાજાત શબ્દ વાપરો છે. યથાજાતલિંગ એ શબ્દ વાપરો છે, એ શબ્દ એમણે અહીંયા વાપર્યો. એટલે મુનિપણું દિગંબર પણ છે એમણે પોતાના શબ્દોમાં એ વાત સ્પષ્ટ લખી છે. અને અપૂર્વ અવસરની ભાવનામાં તો એ વાત લીધી છે. લગ્ન ભાવ મુંડ ભાવ સહ સ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો, એમાં પણ પોતાની ભાવનામાં પણ એ વાત લીધી છે, અને અહીંયા પણ એ જ વાત લીધી છે. શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વિતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. હે જીવ, તને આટલો બધો પ્રમાદ છો, ડાયરીના પાના છે એમના, પોતાના મંતવ્યો લખ્યા છે ડાયરીમાં, પોતાના મંતવ્યો લખ્યા છે. હે જીવ, તને આટલો બધો પ્રમાદ છો, શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ અર્થે વિતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. શુદ્ધ આત્મદ્રષ્ટિ થવાના આલંબન સર્વજ્ઞ દેવ છે, નિર્ગ્રંથ ગુરુ છે, અને દયા મુખ્ય ધર્મ છે. સર્વજ્ઞ અનુભવેલો એવો શુદ્ધાત્મ પ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો. પછી આ વાત લીધી છે કે મુનિ કેવા હોય, એ વાત લીધી છે 766માં. બહુ સ્પષ્ટ છે, ચોખ્ખું છે. ઘણાને શંકા છે ને, શ્વેતાંબર દિગંબરનું કાંઈ બધું ભેગું થઈ જાય છે, એવું નથી, ચોખ્ખું છે. એમનો અભિપ્રાય સ્પષ્ટ છે, અને એમની વર્તના પણ સ્પષ્ટ છે કે એ પોતે પણ મુંબઈમાં તાંબા કાંઠા ઉપર ગોડીજીના દેરાસરને છોડીને, પહેલાં વચમાં એ આવે ગોડીજીનું દેરાસર તાંબા કાંઠા, એમને ગુલાલવાડીમાં થઈને બીજા ભોયવાડામાં થઈને એ દિગંબર મંદિર હતું ત્યાં દર્શન કરવા જતા હતા, દર્શન કરવા ત્યાં જતા હતા. નહીંતર તો આ દેરાસર વચમાં આવે, અને કામ ધંધાવાળા માણસ હતા, પહેલાં ત્યાં દર્શન કરી લઈએ ને, દર્શન કરવા ઠેર બીજા ભોયવાડામાં જતા હતા. એટલે એમનું જે વર્તન હતું અને એમની જે વાત છે એમાં એ વિષય સ્પષ્ટ છે. મતમતાંતરમાં ખેંચાઈ ન જાય, મતાગ્રહમાં આવી ન જાય, એટલે એ વાતનું એમને મુમુક્ષુઓને વજન નથી આપ્યું. મતાગ્રહમાં ખેંચાય નહીં એટલા માટે, કારણ કે એ ભૂમિકા મુમુક્ષુની એવી છે કે ચોખવટ કરતાં જો પાછો મતાગ્રહના પકડમાં, સંપ્રદાયની પકડમાં આવ્યો, તો જે અત્યારના દિગંબરોની દશા છે એ અત્યારના મુમુક્ષુની દશા થતાં વાર લાગે, કે અમારામાં આમ ન થાય ને અમારામાં આમ ન થાય, પછી આવી જાય એ સંપ્રદાય બુદ્ધિ થઈ ગઈ. પછી હવે આત્મભાવના લીધી છે, છેલ્લા વચનમાં આત્મભાવના લીધી છે. અસ્થિ નાસ્તિ બે છે, હું દેહાદિ સ્વરૂપ નથી, આ દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, સ્ત્રી પુત્ર પિતા માતા બધા એમાં આવી જાય છે, એ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય, વિતરાગ થાય. રાગ દ્વેષનો ક્ષય થાય એટલે વિતરાગ થાય. કેવી રીતે વિતરાગ થાય? કે પહેલું જ આ દેહાદી સ્વરૂપ તે હું નથી, આ દેહ અને બીજા સંયોગો, મકાન, જે કાંઈ બીજા મૂડી સંપત્તિ, જે કાંઈ સંયોગો છે, શરીર અને બીજા સંયોગો તે હું નથી, જે પરિવાર મમત્વનું ઠેકાણું છે એ કોઈ મારા નથી, જે પરિવારના જે કોઈ સભ્યો વિદ્યમાન હોય તે બધા મમત્વના ઠેકાણા છે એ કોઈ મારા નથી. સીધી જ વાત છે, વેદના આત્મભાવનામાં તો વેદજ્ઞાન વગર આત્મભાવના થાય કેવી રીતે? આત્મભાવના એ ઉત્કૃષ્ટ વેદજ્ઞાન છે. હા, વેદજ્ઞાનની વિધિ છે. એમાં શું છે, વેદજ્ઞાન શબ્દ છે એ જ્ઞાન પ્રધાન છે, એટલે કોઈ જીવો મુમુક્ષુઓ પૂરા વિકલ્પે લુખા વિકલ્પે પણ ચડે, ભાવના એવી ચીજ છે કે એમાં હૃદય ભીંજાઈ જાય, એટલે ભાવનાથી વાત અમને ઉપાડી. શું છે તો વેદજ્ઞાન જ, આત્મભાવના છે વેદજ્ઞાન છે, પણ ભાવનાની પ્રધાનતા છે શબ્દ છે, ઓલો જ્ઞાનની પ્રધાનતા શબ્દ છે. કાલે જે સાંજ રાતના આવ્યો કે ભક્તિ વૈરાગ શું અને જ્ઞાન, આ ત્રણેયનો સુમેળ થવો જોઈએ તો પ્રાપ્તિ થાય. ત્રણ વાત, ત્રણ મુદ્દા લીધા બેન, જ્ઞાન ભક્તિ અને વૈરાગ, ત્રણ વાત સાથે હોવી જોઈએ, કોઓર્ડિનેશન થવું જોઈએ ત્રણે, તો પરિણામ યથાર્થ થઈને પ્રાપ્તિ થાય. બહુ સરસ વિષય તો કાલ રાતમાં જે પહેલો પ્રશ્ન ચાલ્યો એ, હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ અસ્થિથી લીધું, ઓલા બે નાસ્તિથી પદ લીધા. તમે કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શાશ્વત અવિનાશી, શાશ્વત એવો હું આત્મા છું, એમ આત્મા છું, આત્મા છું એમ આત્માની ભાવના ભાવે તો એ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આત્મભાવના છે એ સર્વકાળે ભાવવા યોગ્ય ભાવના છે. આત્મભાવના છે એ સદાય ભાવના ભાવવા યોગ્ય, નિરંતર ભાવવા યોગ્ય ભાવના છે. જેમ જેમ આત્મભાવના ભાવે તેમ તેમ આત્મરસ ઘૂંટાય, આત્મરસ જેમ જેમ ઘૂંટાય તેમ આત્મપરિણતિ પ્રગટે, આત્મપરિણતિ પ્રગટે અને આત્મપરિણતિ બંધાય તો ઉપયોગ થાય, સીધો ઉપયોગ થાય. આમ છે, સાયન્ટિફિક છે પરિણામનું, એ વિજ્ઞાન છે. મેં હા, ભાવના પર્યાય છે, તો પર્યાય રાગદ્વેષનો નાશ, ક્ષય પણ પર્યાયમાં જ કરવાનો છે ને, વિતરાગ પણ પર્યાયમાં જ થવાનું છે, પણ આત્મભાવનાથી થાય, કે જે આ જે આત્મામાં પર્યાય નથી એની ભાવનાની વાત છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી, જે ત્રિકાળી છે એમાં પર્યાય નથી. ત્રિકાળી છે, શાશ્વત છે, ક્ષણિક નથી, નિત્યમાં અનિત્ય નથી. ભાવના નિત્યની અને કાર્ય થાય અનિત્યમાં, એવું છે. આ રાખ્યું.